કોઈ પણ દુઃખની પીડા નો સહેજ પણ આમ સ્પર્શ થાય અને અનુભવાતી હોય. કોમ્પ્યુટરની અંદર એવું સેન્સિટિવિટી હોય છે, તમે સહેજ તરત જ એની અંદર એની અસર. તો એક મશીનને જો આટલી આમ અસર થતી હોય કોઈ પણ પરિસ્થિતિ, તો જીવનના દુઃખ અને દુઃખની અંદર પણ એની વેદનાનો સ્પર્શ, હૃદય સ્પર્શી જેને કહેવાય, અને હૃદય સ્પર્શી વેદના જ્યાં આગળ અનુભવાતી હોય એ જ એક લાગણીશીલતાનું દર્શન થાય. અને ત્યાં આગળ સંતને માટે કહ્યું કે સંત હૃદય નવનીત સમાન, નીત નવું એનું નામ નવનીત. રોજ જે નવા ભાવો હોય રોજ એનામાં કોમળતા નવી નવી આવે, એટલા માટે તો માખણનું બીજું નામ નવનીત. ગોરસ એટલે ગાયના દૂધનો રસ છે એ, પણ અહીંયા આગળ ગો એટલે ઇન્દ્રિયોનો રસ, આમ વિષયો થાય. પણ એ ગો રસ જ્યારે ભગવત પરાયણ બને, આત્મપરાયણ બને, ત્યારે માખણ બને. ઇન્દ્રિયોનો સાચો રસ એ પરમાત્મા આત્મતત્વ, અને ત્યાં એને ગોરસ કહ્યું, નવનીત કહ્યું, માખણ કહ્યું. તો હૃદય માખણ જેવું બને, વજ્ર જેવું કઠોર નહીં, માખણ. ક્યારેક કોઈક માણસને કહેવાય કે આ તો પથ્થર હૃદયનો છે કે શું. તો એ જે હૃદયની લાગણીઓનો સ્પર્શ કે જેને માટે કવિ એમ કે સંતનું હૃદય તો લોક લાગણી અને લોકોના દુઃખને માટે પીડાતું હોય, તો એ સંતના હૃદયને માખણની ઉપમા કવિએ આપી, તુલસીદાસજી ના પાડે. કહા કબીન, કવિઓએ કહ્યું ખરું પણ કહે ન જાણે, પણ એ કહેવાથી સમજી શકાતું નથી. કહેવું, બોલવું અને કરવું એ બે જુદી વસ્તુ. બોલી ન ખાય, જીભ હલાવીને બોલવું તો બહુ સહેલું છે, પણ એનો અનુભવ લેવો, એને જાણવું, એને કરવું, એને કરી બતાવવું, એ તો બહુ અઘરી વસ્તુ છે. કહા કબીને પુની બને ને બા, એ વાણીથી બોલી ન શકાય, કહે ન જાણા, એને કહેવાથી સમજી શકાતું નથી, પણ વાસ્તવિકતા અનુભવાય ત્યારે ખબર પડે. હવે કહેવાથી સમજાતું નથી, બહુ સાચી વાત. કોઈ શીખનારને કહ્યું હોય ફોન પરથી વાત કરી કે પૂરણપૂરી બનાવવી છે, કે આમ લોટ બાંધજે, આમ વણજે, આવી રીતે બનાવજે, આવું બાફજે, પછી બાફજે, તેને બાફી જ નાખે. તો એ જે કહે એટલે એ વસ્તુ એ તરત બનાવી શકતો નથી. જ્યાં માણસ પોતાની નજર સમક્ષ એનો અનુભવ કરે ત્યારે એને બનાવી શકાય, નહીતર બાફે, વેડમીને બાફી નાખે. હરકી થાય જ નહીં, ગોન લોટનો છેવટે પાછળ ડૂચો જ હાથમાં આવે, જો બનાવતો ના આવડે તો. એટલે એને બાફ્યું કહેવાય. તો અહીંયા તુલસીજી પણ કહે છે કે સંત હૃદય નવનીત જેવું કહ્યું ખરું, પણ એને સમજવું કેવી રીતે. સાચે જ સંત હૃદય કવિના કહ્યા પ્રમાણે માખણ જેવું છે ખરું, ન જાણે, સમજાતું નથી. કેમ સમજાતું નથી? કે માખણ કરતા પણ કંઈક વિશેષ ગુણ સંત હૃદયની અંદર પડેલો છે. અને એટલા માટે જ તુલસીજીએ કવિની ઉપમાને સમજાતી નથી એમ કરીને એને ફેંકી દીધી, એનો સ્વીકાર ના કર્યો. આ પહેલું સ્વીકાર્યું, કારણ કે લોકોને લાગે કે માખણ તો બહુ જ મજાનું છે, બહુ સરસ, એકદમ ઢીલું ને સુવાળું. કહા કવિ ને કવિઓ એમ કહી નાખ્યું, સંત હૃદય નવનીત સમાન, પણ કહે ન જાણે, પણ કહેવાથી કઈ સમજાઈ જતું નથી. ષડ ચક્ર ભેદન ની વાત કરી, કહેવાથી સમજાઈ ગઈ એનો અનુભવ. તો સંત હૃદય ની અંદર ની કોમળતા કેવી છે એનો અનુભવ લેવો પડે ત્યારે સમજાય. તો સમજવા માટે તુલસીજી આગળ ચાલ્યા. માખણમાં અને સંત હૃદયમાં ફેર તફાવત કેટલો મોટો છે. માખણને ચૂલે ચડાવવામાં આવે ત્યારે તપેલીની ગરમીથી ગરમ થાય ને ત્યારે પીગળવાનું, પોતાની ઉપર જ્યારે ગરમીનો તાપ આવે ત્યારે એ ઓગળે એમને એમ ઓગળે નહીં. જ્યારે પોતાની ઉપર દુઃખ આવે ત્યારે માણસ દુઃખી થઈ જાય. માખણ પણ એને પોતાને તાપ પડે એટલે પછી એ સહન ના કરી શકે, એ ઓગળવા માંડે, બિગડવા માંડે. પણ અહીંયા ગાડી કહે છે પર દુઃખ દ્રવહી, પારકાના દુઃખનો તાપ, એની પીડા જોઈને, એનું દર્દ જોઈને સંતનું હૃદય પીગળે. માખણ તો એને પોતાને ગરમી લાગે તારે પીગળે, પણ સંત હૃદય કોકના દુઃખની પીડા, પારકાના બીજાના દુઃખની પીડા એનાથી સહન, એ વેદના એનાથી ના સહન થઈ શકે. દુઃખનો તાપ પેલા ને અને હૃદય કોનું પીગળે? માખણમાં અને સંત હૃદયની અંદર ભલે ઉપમા આપી પણ એમાં આટલો તફાવત, આટલો ભેદ છે. તો માખણને સંત હૃદયની બરાબર તોલે કેવી રીતે મૂકી શકાય ઉપમાના? તો નિજ પરિતાપ દ્રવહી સુપુલ નવનીતા, પોતાની ઉપર આવી પડે ને ત્યારે જ. ઘણા માણસો માખણ જેવા હોય પણ જ્યારે પોતાની ઉપર આવી પડે ત્યારે જ એ દુઃખી થાય ને રડવા માંડે. એ સજ્જન કહેવાય. પણ જ્યારે બીજાના પારકાની ઉપર દુઃખ આવી પડે ને એનું હૃદય પીગળે ને એને એનાથી સહન ના થાય એનું નામ સંત. પર દુઃખ દ્રવહી સંત, પારકાની પીડાને પોતાની ગણી લે, એને જેટલું સહાય થવાતું હોય એના દુઃખનો ભાગીદાર થવાનો. એ કોણ એટલે કરી શકે? દૂધમાં પાણી રેડ્યું હોય, દૂધને પાણીને એક રૂપતા થઈ, મિત્રતા થઈ, હવે એને ચૂલે ચડાવ્યું દૂધને કે ભાઈ આ પાણી બળી જાય તો દૂધ એકલું રહે, એને ઉકાળવા જાવજો શું થશે? મારી સાથે મળેલા મારા મિત્રને તમે મારાથી જુદો કરીને બાળી મૂકવા માંગો છો, તરત દૂધ ઉભરાશે, એટલું પાણી ઉભરાશે ખરું? દૂધ ઉભરાશે, એને જુદું નહીં કરવાનું. અમે બે સાથે રહીને ભલે વેચાવા જાય તો જે કિંમત મારી એ જ કિંમત પાણીની, કારણ સાથે. તો આ છે માખણ અને દૂધ વચ્ચેનો આટલો તફાવત ભેદ. માખણ પોતાની જ કિંમતને સમજે, પોતાની પર ગરમી આવી પડે, તાપ આવે ત્યારે એ પીગળે, પણ સંત હૃદય દૂધ જેવા, દૂધ જેવો સ્વભાવ. પર દુઃખ દ્રવહી સંત સુપુનિતા, કે મારા પાણી, મારી સાથેના પાણીને બાળવા માંગે છે. જ્યાં સંત અને માખણ, દૂધ અને સંત, એમાં આટલો ભેદ. આગળ શરૂઆતમાં તુલસીદાસ સંત વંદના કરતા બહુ સરસ વાત કરી છે કે ફૂલ છે, ફૂલ એનું એનું હૃદય સંતનું હૃદય ફૂલ જેવું છે, એનો સ્વભાવ સુંદર જેવું છે. અંજલિ ગત શુભ સુમનજીની સમ સુગંધ કર દૂર. એક હાથ ફૂલને ચૂંટીને એના છોડ ઉપરથી જુદું પાડે છે ત્યારે વેદના તો થાય, અને બીજો હાથ એને સહારો આપે છે. જેમ માણસને અકસ્માત થયો અને તરત દવાખાનામાં લઈ જવામાં આવે અને ત્યાં ગાડીને સુવાડી શાંતિ મળે એની સારવાર થાય, એક ફૂલ એક હાથ ફૂલને ચૂંટી નાખે અને બીજો હાથ એને એને આશ્વાસન આપે, એને સહારો આપે. પણ જ્યારે ખોબામાં લે ફૂલ ત્યારે બંને 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 હાથને એક સરખી સુગંધી આપે, સમ સુગંધ કરે દો. આ સંત સ્વભાવ, એટલે જે સંત સ્વભાવની વાત ત્યાં કરી એ સમદ્રષ્ટિની કરી, પણ અહીંયા આગળ તો સંતની સંપૂર્ણ વિશેષતા બતાવી દીધી કે એનું હૈયું કોઈ ઉપમાને કોઈ ઉપમા એની સાથે ટકી નથી, એક પણ ઉપમા એની સાથે બેસવાની કોઈ લાયકાત નહીં, એને નીચે જ ઉતરવું પડે. એમ માખણ ભલે સંતના હૃદય સાથે સરખાવ્યું પણ એને એક પગથિયું નીચે બેસ ઉભા રહેવું પડે. પર દુઃખદ્રવહી પારકાના દુઃખે દુઃખી થાય એનું નામ સંત. જીવન જન્મ સુફલ, કેટલો બધો અહોભાવ છે, કૃતકૃત્યતા છે. ગરુડજીને એટલી બધી અનુભૂતિ થઈ છે આ રામકથાના સત્સંગ દ્વારા કે ગરુડજીની એટલી બધી પ્રશંસા, પ્રશંસા એટલે માત્ર દેખાવની નહીં, આ પ્રશંસા તો અભિમાનનો ડાયાબિટીસ કરી દે. પ્રશંસા બહુ મીઠી લાગે, ખાંડ જેવી, અને બહુ ખાંડ ખવાય તો ડાયાબિટીસ થઈ જ જાય, અને બહુ પ્રશંસા સાંભળીએ તો અહંકારનો ડાયાબિટીસ. તો અહીંયા આગળ ગરુડજી પણ કથા સાંભળ્યા પછીથી કાગ ઋષિની એટલી બધી પ્રશંસા કરી રહ્યા છે, એટલો બધો અહોભાવ વ્યક્ત કરી રહ્યા છે કે તમારી સાથે હું કોની ઉપમા આપું, કવિઓએ ભલે કહ્યું હોય પણ મને એ સમજાતું નથી કે આવી નાની ને અલકી ઉપમા આપી દેવાતી. શારદ ઉપમા સકલ ઢંઢોરી. જ્યારે ભગવાન રામ અને ભરતજીની નો મિલાપ થાય છે અને બંને ભેટે છે ત્યારે તુલસીદાસજીએ લખતા લખતા કહ્યું કે મેં સરસ્વતીને શરણે ગયો અને સરસ્વતીજીને પૂછ્યું કે ઉપમા શાની આપું, તો સરસ્વતી દ્વારા પણ બધી ઉપમા ફંફોસવામાં આવી. જેમ ઘરમાં કઈ વસ્તુ ના જડતું હોય તો આખું ઘર ઉપર નીચે આગળ પાછળ બધું ફંફોસી નાખીએ, એમ સરસ્વતીએ પણ એની ઉપમા માટે તુલસીદાસજી સરસ્વતીને શરણે ગયા. શાની ઉપમા આવી, સરસ્વતી એ તપાસ્યું કોઈ ઉપમા જ જડતી નથી. સાદર ઉપમા સકલ ઢંઢોરી. સરસ્વતી એ પણ આટલી બધી ઉપમાઓ શોધી 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 ભંડાર પડ્યો હોય પણ આખા ભંડાર ની અંદર એક પણ ઉપમા રામ અને ભરતજીના મિલાપના પ્રસંગને એના દ્રશ્યને વર્ણવા માટે એક ઉપમા ન જડી શકી, એમ અહીંયા પણ ગરુડજીને એકય ઉપમા જડતી નથી.